ક્રમાંક 381. જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો ભણે, વાદ વિવાદ કરી જાણે, પ્રમાણ નય નિક્ષેપાદિથી વસ્તુની તર્કણા કરે, ધારણારૂપ જ્ઞાનને વિચારોમાં વિશેષ વિશેષ ફેરવે, પણ જો જ્ઞાન સ્વરૂપ આત્માના અસ્તિત્વને પકડે નહીં અને તદ્રૂપ પરિણમે નહીં, તો તે જ્ઞેય નિમગ્ન રહે છે. જે જે બહારનું જાણે તેમાં તલ્લીન થઈ જાય છે, જાણે કે જ્ઞાન બહારથી આવતું હોય એવો ભાવ વેદ્યા કરે છે. બધું ભણી ગયો, ઘણા યુક્તિ ન્યાય જાણ્યા, ઘણા વિચારો કર્યા, પણ જાણનારને જાણ્યો નહીં, જ્ઞાનની મૂળ ભૂમિ નજરમાં આવી નહીં, તો તે બધું જાણ્યાનું શું ફળ? શાસ્ત્રાભ્યાસ આદિનું પ્રયોજન તો જ્ઞાન સ્વરૂપ આત્માને જાણવો તે છે. ક્રમાંક 382. આત્મા ઉત્પાદ વ્યય દ્રવ્ય સ્વરૂપ છે, તે કાયમ રહીને પલટે છે. તેનું કાયમ રહેનારું સ્વરૂપ ખાલી નથી, ભરપૂર ભરેલું છે. તેમાં અનંત ગુણ રત્નોના ઓરડા ભરેલા છે. તે અદ્ભુત રુદ્ધિયુક્ત કાયમી સ્વરૂપ પર દ્રષ્ટિ દે તો તને સંતોષ થશે કે હું તો સદા કૃતકૃત્ય છું. તેમાં ઠરતા તું પર્યાયે કૃતકૃત્ય થઈશ. ક્રમાંક 383. જ્ઞાયક સ્વભાવ આત્માનો નિર્ણય કરી મતિશ્રુત જ્ઞાનનો ઉપયોગ જે બહારમાં જાય છે તેને અંદરમાં સમેટી લેવો, બહાર જતા ઉપયોગને જ્ઞાયકના અવલંબન વડે વારંવાર અંદરમાં સ્થિર કર્યા કરવો, તે જ શિવપુરી પહોંચવાનો રાજમાર્ગ છે. જ્ઞાયક આત્માની અનુભૂતિ તે જ શિવપુરીની સડક છે, તે જ મોક્ષનો માર્ગ છે. બીજા બધા તે માર્ગને વર્ણવવાના ભિન્ન ભિન્ન પ્રકારો છે. જેટલા વર્ણનના પ્રકારો છે તેટલા માર્ગો નથી, માર્ગ તો એક જ છે. ક્રમાંક 384. તારા આત્મામાં નિધાન ઠસોઠસ ભરેલા છે. અનંત ગુણ નિધાનને રહેવા માટે અનંત ક્ષેત્રની જરૂર નથી. અસંખ્યાત પ્રદેશોના ક્ષેત્રમાં જ અનંત ગુણો ઠસોઠસ ભર્યા છે. તારામાં આવા નિધાન છે તો પછી તું બહાર શું લેવા જાય છે? તારામાં છે તેને જો ને. તારામાં શી ખામી છે? તારામાં પૂર્ણ સુખ છે, પૂર્ણ જ્ઞાન છે, બધુંય છે. સુખને જ્ઞાન તો શું, પણ કોઈ પણ ચીજ બહાર લેવા જવી પડે એમ નથી. એકવાર તું અંદરમાં પ્રવેશ કર, બધું અંદર છે. અંદર ઊંડે પ્રવેશ કરતા સમ્યક દર્શન થતાં તારા નિધાન તને દેખાશે અને તે સર્વ નિધાનના પ્રગટ અંશને વેદી તું તૃપ્ત થઈશ. પછી પુરુષાર્થ ચાલુ જ રાખજે, જેથી પૂર્ણ નિધાનનો ભોગતા થઈ તું સદાકાળ પરમ તૃપ્ત તૃપ્ત રહીશ. ક્રમાંક 385. જીવે અનંતકાળમાં અનંતવાર બધું કર્યું પણ આત્માને ઓળખ્યો નહીં. દેવગુરુ શું કહે છે તે બરાબર જિજ્ઞાસાથી સાંભળી વિચાર કરી જો આત્માની નક્કર ભૂમિ જે આત્મ અસ્તિત્વ તેને ખ્યાલમાં લઈ નિજ સ્વરૂપમાં લીનતા કરવામાં આવે તો આત્મા ઓળખાય, આત્માની પ્રાપ્તિ થાય. તે સિવાય બહારથી જેટલા ફાંફા મારવામાં આવે તે ફોતરા ખાંડ્યા બરાબર છે. ક્રમાંક 386. બહારની ક્રિયાઓ માર્ગ દેખાડતી નથી, જ્ઞાન માર્ગ દેખાડે છે. મોક્ષના માર્ગની શરૂઆત સાચી સમજણથી થાય છે, ક્રિયાથી નહીં. માટે પ્રત્યક્ષ ગુરુનો ઉપદેશ અને પરમાગમનું પ્રયોજનભૂત જ્ઞાન માર્ગ પ્રાપ્તિના પ્રબળ નિમિત્ત છે. ચૈતન્યને સ્પર્શીને નીકળતી વાણી મુમુક્ષુને હૃદયમાં ઉતરી જાય છે. આત્મસ્પર્શી વાણી આવતી હોય અને એકદમ રુચિપૂર્વક જીવ સાંભળે તો સમ્યક્ત્વની નજીક થઈ જાય છે. ક્રમાંક 387. આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, તેમાં અનંત ગુણરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવો બધોય આશ્ચર્યકારી એવો બધોય તારા નિજ અજાયબ ઘરમાં જ છે, બહારમાં કાંઈ જ નથી. તું તેનું જ અવલોકન કરને. તેની અંદર એકવાર ડોક્યું કરતાં પણ તને અપૂર્વ આનંદ થશે. ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહીં. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય તૂટી જશે. તું પરથી વિરક્ત થઈશ. ક્રમાંક 388. મુનિરાજને શુદ્ધાત્મ તત્વના ઉગ્ર અવલંબને આત્મામાંથી સંયમ પ્રગટ થયો છે. આખું બ્રહ્માંડ ફરી જાય તો પણ મુનિરાજની આ દ્રઢ સંયમ પરિણતિ ફરે એમ નથી. બહારથી જોતા તો મુનિરાજ આત્મસાધના અર્થે વનમાં એકલા વસે છે, પણ અંદરમાં જોતા અનંત ગુણથી ભરપૂર સ્વરૂપનગરમાં તેમનો વાસ છે. બહારથી જોતા ભલે તેઓ ક્ષુધાવંત હોય, તૃષાવંત હોય, ઉપવાસી હોય, પણ અંદરમાં જોતા તેઓ આત્માના મધુર રસને આસ્વાદી રહ્યા છે. બહારથી જોતા ભલે તેમની ચારે તરફ ઘનઘોર અંધારું વ્યાપ્યું હોય, પણ અંદરમાં જોતા મુનિરાજના આત્માને વિશે આત્મજ્ઞાનના અજવાળા પ્રસરી ગયા છે. બહારથી જોતા ભલે મુનિરાજ સૂર્યના પ્રખર તાપમાં ધ્યાન કરતા હોય, પણ અંદરમાં તેઓ સંયમરૂપી કલ્પવૃક્ષની શીતળ છાયામાં બિરાજી રહ્યા છે. ઉપસર્ગના ટાણા આવે ત્યારે મુનિરાજને એમ થાય છે કે મારી સ્વરૂપ સ્થિરતાનો અખતરો કરવાનો મને મોકો મળ્યો, માટે ઉપસર્ગ મારો મિત્ર છે. અંતરંગ મુનિદશા અદ્ભુત છે. દેહમાં પણ ઉપશમ રસના ઢાળા ઢળી ગયા હોય છે. ક્રમાંક 389. દ્રવ્ય દ્રષ્ટિ યથાર્થ પ્રગટ થાય છે. તેને દ્રષ્ટિના જોરમાં એકલો જ્ઞાયક જ ચૈતન્ય જ ભાસે છે. શરીરાદિ કંઈ ભાસતું નથી. ભેદ જ્ઞાનની પરિણતિ એવી દ્રઢ થઈ જાય છે કે સ્વપ્નમાં પણ આત્મા શરીરથી જુદો ભાસે છે. દિવસે જાગતા તો જ્ઞાયક નિરાળો રહે, પણ રાત્રે ઊંઘમાં પણ આત્મા નિરાળો જ રહે છે. નિરાળો તો છે જ, પણ પ્રગટ નિરાળો થઈ જાય છે. તેને ભૂમિકા પ્રમાણે બાહ્ય વર્તન હોય છે, પણ ગમે તે સંયોગમાં તેની જ્ઞાન વૈરાગ્ય શક્તિ કોઈ જુદી જ રહે છે. હું તો જ્ઞાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક જ્ઞાયક છું. વિભાવને હું કદી એક નથી થયા. જ્ઞાયક છૂટો જ છે. આખું બ્રહ્માંડ ફરે તો પણ છૂટો જ છે. આવો અચળ નિર્ણય હોય છે. સ્વરૂપ અનુભવમાં અત્યંત નિશંકતા વર્તે છે. જ્ઞાયક ઊંચે ચડીને ઉર્ધ્વપણે બિરાજે છે. બીજું બધું નીચે રહી ગયું હોય છે. ક્રમાંક 390. મુનિરાજ સમાધિ પરિણત છે. જ્ઞાયકને અવલંબી વિશેષ વિશેષ સમાધિ સુખ પ્રગટાવવાને તેવો ઉત્સુક છે. મુનિવર શ્રી પદ્મ પ્રભમલધારી દેવ કહે છે કે મુનિ સકળ વિમળ કેવળ જ્ઞાન દર્શનના લોલુપ છે. ક્યારે સ્વરૂપમાં એવી જમવટ થાય કે શ્રેણી ઉપડીને વિતરાગ દશા પ્રગટે? ક્યારે એવો અવસર આવે કે સ્વરૂપમાં ઉગ્ર રમણતા જામે અને આત્માનું પરિપૂર્ણ સ્વભાવ જ્ઞાન કેવળ જ્ઞાન પ્રગટ થાય? ક્યારે એવું પરમ ધ્યાન જામે કે આત્મા શાશ્વતપણે આત્મ સ્વભાવમાં જ રહી જાય? આવી મુનિરાજને ભાવના વર્તે છે. આત્માના આશ્રયે એકાગ્રતા કરતાં કરતાં તેઓ કેવળ જ્ઞાનની સમીપ જઈ રહ્યા છે. ઘણી શાંતિ વેદાય છે. કશાયો ઘણા મંદ પડી ગયા છે. કદાચિત કંઈક રુદ્ધિ ચમત્કાર પણ પ્રગટતા જાય છે, પણ તેમનું તે પ્રત્યે દુર્લક્ષ છે. અમારે આ ચમત્કાર નથી જોઈતા. અમારે તો પૂર્ણ ચૈતન્ય ચમત્કાર જોઈએ છે. તેના સાધન રૂપે એવું ધ્યાન, એવી નિર્વિકલ્પતા, એવી સમાધિ જોઈએ છે કે જેના પરિણામે અસંખ્ય પ્રદેશે દરેક ગુણ તેની પરિપૂર્ણ પર્યાયે પ્રગટ થાય, ચૈતન્યનો પૂર્ણ વિલાસ પ્રગટે. આ ભાવનાને આત્મામાં અત્યંત લીનતા વડે મુનિરાજ સફળ કરે છે. ક્રમાંક 391. અજ્ઞાનીએ અનાદિકાળથી અનંત જ્ઞાન આનંદાદી સમૃદ્ધિથી ભરેલા નિજ ચૈતન્ય મહેલને તાળા મારી દીધા છે અને પોતે બહાર રખડ્યા કરે છે. જ્ઞાન બહારથી શોધે છે, આનંદ બહારથી શોધે છે, બધું બહારથી શોધે છે. પોતે ભગવાન હોવા છતાં ભિક્ષા માગ્યા કરે છે. જ્ઞાનીએ ચૈતન્ય મહેલના તાળા ખોલી નાખ્યા છે. અંદરમાં જ્ઞાન આનંદ આદિની અખૂટ સમૃદ્ધિ દેખીને અને થોડી ભોગવીને તેને પૂર્વે કદી નહોતી અનુભવી એવી નિરાંત થઈ ગઈ છે. ક્રમાંક 392. એક ચૈતન્ય તત્વ જ ઉત્કૃષ્ટ આશ્ચર્યકારી છે. વિશ્વમાં કોઈ એવી વિભૂતિ નથી કે જે ચૈતન્ય તત્વથી ઊંચી હોય. તે ચૈતન્ય તો તારી પાસે જ છે, તું જ તે છો. તો પછી શરીર ઉપર ઉપસર્ગ આવતા કે શરીર છૂટવાના પ્રસંગમાં તું ડરે છે કેમ? જે કોઈ બાધા પહોંચાડે છે તે તો પૂતગલને પહોંચાડે છે. જે છૂટી જાય છે તે તો તારું હતું જ નહીં. તારું તો મંગળકારી આશ્ચર્યકારી તત્વ છે, તો પછી તને ડર શાનો? સમાધિમાં સ્થિર થઈને એક આત્માનું ધ્યાન કર, ભય છોડી દે. ક્રમાંક 393. જેને ભવભ્રમણથી ખરેખર છૂટવું હોય તેણે પોતાને પરદ્રવ્યથી ભિન્ન પદાર્થ નક્કી કરી પોતાના ધ્રુવ જ્ઞાયક સ્વભાવનો મહિમા લાવી સમ્યક દર્શન પ્રગટ કરવાનો પ્રયાસ કરવો. જો ધ્રુવ જ્ઞાયક ભૂમિનો આશ્રય ન હોય તો જીવ સાધનાનો બળ કોના આશ્રય પ્રગટ કરે? જ્ઞાયકની ધ્રુવ ભૂમિમાં દ્રષ્ટિ જામતા તેમાં એકાગ્રતારૂપ પ્રયત્ન કરતાં કરતાં નિર્મળતા પ્રગટ થતી જાય છે. સાધક જીવની દ્રષ્ટિ નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાને. તે શુદ્ધ અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે જાણતા તેમના સ્વભાવ વિભાવપણાનો, તેમના સુખ દુઃખરૂપ વેદનનો, તેમના સાધક બાધકપણાનો ઇત્યાદિનો વિવેક વર્તે છે. સાધક દશામાં સાધકને યોગ્ય અનેક પરિણામો વર્તતા હોય છે, પણ હું પરિપૂર્ણ છું એવું બળ સતત સાથેને સાથે રહે છે. પુરુષાર્થરૂપ ક્રિયા પોતાની પર્યાયમાં થાય છે અને સાધક તેને જાણે છે, છતાં દ્રષ્ટિના વિષયભૂત એવું જે નિષ્ક્રિય દ્રવ્ય તે અધિકને અધિક રહે છે. આવી સાધક પરિણતિની અટપટી રીતને જ્ઞાની બરાબર સમજે છે, બીજાને સમજવું અઘરું પડે છે. ક્રમાંક 394. મુનિરાજના હૃદયમાં એક આત્મા જ બિરાજે છે. તેમનું સર્વ પ્રવર્તન આત્મામય જ છે. આત્માના આશ્રયે નિર્ભયતા ઘણી પ્રગટી છે. ઘોર જંગલ હોય, ગીચ ઝાડી હોય, સિંહ વાઘ ત્રાડ નાખતા હોય, મેઘલી રાત જામી હોય, ચારેકોર અંધકાર વ્યાપ્ત હોય, ત્યાં ગીરી ગુફામાં મુનિરાજ બસ એકલા ચૈતન્યમાં જ મસ્તપણે વસે છે. આત્મામાંથી બહાર આવે તો શ્રુતાદિના ચિંતવનમાં ચિત્ત જોડાય અને પાછા અંદરમાં ચાલ્યા જાય. સ્વરૂપના ઝૂલામાં ઝૂલે છે. મુનિરાજને એક આત્મલીનતાનું જ કામ છે. અદ્ભુત દશા છે. ક્રમાંક 395. ચેતનનું ચૈતન્ય સ્વરૂપ ઓળખી તેનો અનુભવ કરતા વિભાવનો રસ તૂટી જાય છે. માટે ચૈતન્ય સ્વરૂપની ભૂમિ ઉપર ઊભો રહીને તું વિભાવને તોડી શકીશ. વિભાવને તોડવાનો એ જ ઉપાય છે. વિભાવમાં ઊભા ઊભા વિભાવ નહીં તૂટે, મંદ થશે અને તેથી દેવાદિની ગતિ મળશે, પણ ચાર ગતિનો અભાવ નહીં થાય. ક્રમાંક 396. ત્રણ લોકને જાણનારું તારું તત્વ છે તેનો મહિમા તને કેમ નથી આવતો? આત્મા પોતે જ સર્વસ્વ છે, પોતામાં જ બધું ભરેલું છે. આત્મા આખા વિશ્વનો જ્ઞાતા, દ્રષ્ટા અને અનંત શક્તિનો ધરનાર છે. તેનામાં શું ઓછું છે? બધી વૃદ્ધિ તેનામાં જ છે, તો પછી બહારની વૃદ્ધિનું શું કામ છે? જેને બહારના પદાર્થોમાં કુતૂહલતા છે તેને અંદરની રુચિ નથી. અંદરની રુચિ વિના અંદરમાં જવાતું નથી, સુખ પ્રગટતું નથી. ક્રમાંક 397. ચૈતન્ય મારો દેવ છે, તેને જ હું દેખું છું, બીજું કાંઈ મને દેખાતું જ નથી ને. આવું દ્રવ્ય ઉપર જોર આવે, દ્રવ્યની જ અધિકતા રહે, તો બધું નિર્મળ થતું જાય છે. પોતે પોતામાં ગયો, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ, એટલે બધા રસ ઢીલા પડી ગયા. સ્વરૂપનો રસ પ્રગટતા અન્ય રસમાં અનંતી મોળાશ આવી, ન્યારો બધાથી ન્યારો થઈ જતા સંસારનો રસ અનંતો ઘટી ગયો, દિશા આખી પલટાઈ ગઈ. ક્રમાંક 398. મેં મારા પરમભાવને ગ્રહણ કર્યો, તે પરમભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે, બીજું તો શું. પણ મારી સ્વાભાવિક પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટ થઈ, તે પણ હું દ્રવ્ય દ્રષ્ટિના બળે કહું છું કે મારી નથી. મારો દ્રવ્ય સ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો, પણ દ્રવ્ય સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રવ્ય દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી બધાથી પાછો ફરી જીવ પોતા તરફ વળે ત્યારે. ક્રમાંક 399. સમ્યક દ્રષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી, પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાન પરિણતિ દ્રવ્ય તેમજ પર્યાયને જાણે છે, પણ પર્યાય ઉપર જોર નથી. દ્રષ્ટિમાં એકલા સ્વ પ્રત્યેનું, દ્રવ્ય પ્રત્યેનું બળ રહે છે. ક્રમાંક 400. હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છું તે છું. મારામાં જે ગુણ છે તે તેના તેજ છે, તેવાને તેવા જ છે. હું એકેન્દ્રિયના ભાવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી, અને દેવના ભાવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ વધી ગયો નથી. આવી દ્રવ્ય દ્રષ્ટિ તે જ એક ઉપાદેય છે. જાણવું બધું, દ્રષ્ટિ રાખવી એક દ્રવ્ય ઉપર. ક્રમાંક 401. જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી, આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા? અમને અહીં ગોઠતું નથી, અહીં અમારું કોઈ નથી. જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વિર્યાદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો સ્વદેશ છે. અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને નિરાંતે વસવું છે, જ્યાં બધા અમારા છે. ક્રમાંક 402. જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું ધ્યાન, તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થયા. છેક શ્રેણી માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો. અંતર્મુખતા તો ઘણીવાર થઈ હતી, પણ આ અંતર્મુખતા તો છેલ્લામાં છેલ્લી કોટીની. આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ ન આવ્યો? જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો. ક્રમાંક 403. જેમ પૂનમના પૂર્ણચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે છે, તેમ મુનિરાજને પૂર્ણ ચૈતન્ય ચંદ્રના એકાગ્ર અવલોકનથી આત્મસમુદ્રમાં ભરતી આવે છે, વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, સર્વગુણ પર્યાયની યથાસંભવ ભરતી આવે છે. આ ભરતી બહારથી નહીં, ભીતરથી આવે છે. પૂર્ણ ચૈતન્ય ચંદ્રને સ્થિરતાપૂર્વક નિહાળતા અંદરથી ચેતના ઉછળે છે, ચારિત્ર્ય ઉછળે છે, સુખ ઉછળે છે, વીર્ય ઉછળે છે, બધું ઉછળે છે. ધન્ય મુનિ દશા. ક્રમાંક 404. પરથી ભિન્ન જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરી વારંવાર ભેદ જ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં મતિશ્રુતના વિકલ્પો તૂટી જાય છે, ઉપયોગ ઊંડાણમાં ચાલ્યો જાય છે, અને ભૈરામાં ભગવાનના દર્શન પ્રાપ્ત થાય તેમ ઊંડાણમાં આત્મભગવાન દર્શન દે છે. આમ સ્વાનુભૂતિની કળા હાથમાં આવતા કઈ રીતે પૂર્ણતા પમાય તે બધી કળા હાથમાં આવી જાય છે. કેવળ જ્ઞાન સાથે કેલી શરૂ થાય છે. ક્રમાંક 405. અજ્ઞાની જીવ, આ બધું ક્ષણિક છે, સંસારની ઉપાધિ દુઃખરૂપ છે એવા ભાવથી વૈરાગ્ય કરે છે, પણ મારો આત્મા જ આનંદ સ્વરૂપ છે એવા અનુભવપૂર્વકનો સહજ વૈરાગ્ય તેને નથી, તેથી સહજ શાંતિ પરિણમતી નથી. તે ઘોર તપ કરે છે પણ કશાય સાથેની એકત્વ બુદ્ધિ તૂટી નથી, તેથી આત્મપ્રતપન પ્રગટતું નથી. ક્રમાંક 406. તું અનાદિ અનંત પદાર્થ છો, જાણવું તારો સ્વભાવ છે. શરીરાદિ જળ પદાર્થો કંઈ જાણતા નથી, જાણનાર તે કદી નહીં જાણનાર થતો નથી, નહીં જાણનાર તે કદી જાણનાર થતા નથી. સદા સર્વદા ભિન્ન રહે છે, જડ સાથે એકત્વ માનીને તું દુઃખી થઈ રહ્યો છે. તે એકત્વની માન્યતા પણ તારા મૂળ સ્વરૂપમાં નથી, શુભાશુભ ભાવો પણ તારું અસલી સ્વરૂપ નથી. આ જ્ઞાની અનુભવી પુરુષોનો નિર્ણય છે. તું આ નિર્ણયની દિશામાં પ્રયત્ન કર. મતિ વ્યવસ્થિત કર્યા વિના ગમે તેવા તર્કો જ ઉઠાવ્યા કરીશ તો પાર નહીં આવે. ક્રમાંક 407. અહીં શ્રી પ્રવચન સાર શરૂ કરતા કુંદ કુંદાચાર્ય ભગવાનને પંચ પરમેષ્ઠી પ્રત્યે કેવી ભક્તિ ઉલ્લસી છે. પાંચે પરમેષ્ઠી ભગવંતોને યાદ કરીને ભક્તિભાવપૂર્વક કેવા નમસ્કાર કર્યા છે. ત્રણેય કાળના તીર્થંકર ભગવંતોને સાથે સાથે મનુષ્ય ક્ષેત્રે વર્તતા વિદ્યમાન તીર્થંકર ભગવંતોને જુદા યાદ કરીને સૌને ભેગા તેમજ પ્રત્યેક પ્રત્યેકને હું વંદન કરું છું એમ કહીને અતિ ભક્તિભીના ચિત્તે આચાર્ય ભગવાન નમી પડ્યા છે. આવા ભક્તિના ભાવ મુનિને સાધકને આવ્યા વિના રહેતા નથી. ચિત્તમાં ભગવાન પ્રત્યે ભક્તિભાવ ઉછળે ત્યારે મુનિ આદિ સાધકને ભગવાનનું નામ આવતા પણ રોમ રોમ ખડા થઈ જાય છે. આવા ભક્તિ આદિના શુભ ભાવ આવે ત્યારે પણ મુનિરાજને ધ્રુવ જ્ઞાયક તત્વ જ મુખ્ય રહે છે. તેથી શુદ્ધાત્માશ્રિત ઉગ્ર સમાધિરૂપ પરિણમન વર્ત્યા જ કરે છે અને શુભ ભાવ તો ઉપર ઉપર તરે છે તથા સ્વભાવથી વિપરીતપણે વેદાય છે. ક્રમાંક 408. અહો સિદ્ધ ભગવાનની અનંત શાંતિ, અહો તેમનો અપરિમિત આનંદ, સાધકના સહેજ નિવૃત્ત પરિણામમાં પણ અપૂર્વ શીતળતા લાગે છે તો જે સર્વ વિભાવ પરિણામથી સર્વતા નિવૃત્ત થયા છે એવા સિદ્ધ ભગવાનને પ્રગટેલી શાંતિની તો શી વાત! તેમને તો જાણે શાંતિનો સાગર ઉછળી રહ્યો હોય એવી અમાપ શાંતિ હોય છે, જાણે આનંદનો સમુદ્ર હિલોળા લઈ રહ્યો હોય એવો અપાર આનંદ હોય છે. તારા આત્મામાં પણ એવું સુખ ભરેલું છે, પણ વિભ્રમની ચાદર આડી આવી ગઈ છે તેથી તને દેખાતું નથી. ક્રમાંક 409. અજ્ઞાની જીવ જેમ વડવાઈ પકડીને ટીંગાઈ રહેલો મનુષ્ય મધુબિંદુની તીવ્ર લાલસામાં રહી વિદ્યાધરની સહાયને અવગણીને વિમાનમાં બેઠો નહીં, તેમ વિષયોના કલ્પિત સુખની તીવ્ર લાલસામાં રહી ગુરુના ઉપદેશને અવગણીને શુદ્ધાત્મ રુચિ કરતો નથી, અથવા આટલું કામ કરી લઉં એમ પ્રવૃત્તિના રસમાં લીન રહી શુદ્ધાત્મ પ્રતીતિના ઉદ્યમનો વખત મેળવતો નથી, ત્યાં તો મરણનો સમય આવી પહોંચે છે. પછી મેં કાંઈ કર્યું નહીં, અરે રે, મનુષ્ય ભાવ એળે ગયો એમ તે પસ્તાય તો પણ શા કામનું? મરણ સમયે તેને કોનું શરણ છે? તે રોગની, વેદનાની, મરણની, એકત્વ બુદ્ધિની અને આર્ત ધ્યાનની ભીંસમાં ભીંસાઈને દેહ છોડે છે, મનુષ્ય ભાવ હારીને ચાલ્યો જાય છે. ધર્મી જીવ રોગની, વેદનાની કે મરણની ભીંસમાં ભીંસાતો નથી, કારણ કે તેણે શુદ્ધાત્માનું શરણ પ્રાપ્ત કર્યું છે. વિપત્તિ સમયે તે આત્મામાંથી શાંતિ મેળવી લે છે. વિકટ પ્રસંગે તે નિજ શુદ્ધાત્માનું શરણ વિશેષ ગ્રહે છે. મરણાદિ સમયે ધર્મી જીવ શાશ્વત એવા નિજ સુખ સરોવરમાં વિશેષ વિશેષ ડૂબકી મારી જાય છે, જ્યાં રોગ નથી, વેદના નથી, મરણ નથી, શાંતિનો અખૂટ નિધિ છે. તે શાંતિપૂર્વક દેહ છોડે છે, તેનું જીવન સફળ છે. તું મરણનો સમય આવ્યા પહેલાં ચેતી જા, સાવધાન થા. સદાય શરણભૂત વિપત્તિ સમયે વિશેષ શરણભૂત થનાર એવા શુદ્ધાત્મ દ્રવ્યને અનુભવવાનો ઉદ્યમ કર. ક્રમાંક 410. જેણે આત્માના મૂળ અસ્તિત્વને પકડ્યું નથી, પોતે શાશ્વત તત્વ છે, અનંત સુખથી ભરપૂર છે એવો અનુભવ કરીને શુદ્ધ પરિણતિની ધારા પ્રગટાવી નથી, તેણે ભલે સાંસારિક ઇન્દ્રિય સુખોને નાશવંત અને ભવિષ્યમાં દુઃખ દેનારા જાણી તજી દીધા હોય અને બાહ્ય મુનિપણું ગ્રહણ કર્યું હોય, ભલે તે દુર્ધર તપ કરતો હોય અને ઉપસર્ગ પરિસહમાં અડગ રહેતો હોય, તો પણ તેને તે બધું નિર્વાણનું કારણ થતું નથી, સ્વર્ગનું કારણ થાય છે, કારણ કે તેને શુદ્ધ પરિણમન બિલકુલ વર્તતું નથી, માત્ર શુભ પરિણામ જ, અને તે પણ ઉપાદેય બુદ્ધિએ વર્તે છે. તે ભલે નવ પૂર્વ ભણી ગયો હોય તો પણ તેણે આત્માનો મૂળ દ્રવ્ય સામાન્ય સ્વરૂપ અનુભવપૂર્વક જાણ્યું નહીં હોવાથી તે બધું અજ્ઞાન છે. સાચા ભાવ મુનિને તો શુદ્ધાત્મ દ્રવ્યાશ્રિત મુનિ યોગ્ય ઉગ્ર શુદ્ધ પરિણતિ ચાલુ હોય છે, કરતાપણું તો સમ્યક દર્શન થતાં જ છૂટી ગયું હોય છે. ઉગ્ર જ્ઞાતૃત્વ ધારા અતૂટ વર્તતી હોય છે, પરમ સમાધિ પરિણમી હોય છે. તેઓ શીઘ્ર શીઘ્ર નિજાત્મામાં લીન થઈ આનંદને વેદતા હોય છે. તેમને પ્રચુર સ્વસંવેદન હોય છે. તે દશા અદ્ભુત છે, જગતથી ન્યારી છે. પૂર્ણ વિતરાગતા નહીં હોવાથી તેમને વ્રત, તપ, શાસ્ત્ર રચના વગેરેના શુભ ભાવો આવે છે ખરા, પણ તે હે બુદ્ધિએ આવે છે. આવી પવિત્ર મુનિદશા મુક્તિનું કારણ છે.